તારીખ 6/12/1991 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાં બોલ નંબર 96-99 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 63.
पर्याय में ही अपनापन संतोष अधिकता आदि रखते हैं। सेवा प्रकार के पर्याय में उल्लास तो है ना, पुताना पर्याय में उल्लसित परिणाम था तो पर्याय में उल्लास तो आयो ने आप पर्याय में अधिकता करें। પર્યાયની વિશેષતા તો હે ને, પહેલા પર્યાય હતી એના કરતા અત્યારે પર્યાયમાં વિશેષતા તો થઈ ને, જ્ઞાનમાં સ્પષ્ટતા તો થઈ ને, એમ કરીને એમાં સંતોષ પકડે છે ગણતરી રાખી। પર્યાયની દ્રવ્યના મહાત્મા તો ક્યાં ને, આત્માના સ્વરૂપમાં મહિમા તો આવ્યો ને મને, એમ કરીને પોતાપણો કરે છે મને, એટલે પર્યાય છે મને। આત્મામાં મહિમા તો આવ્યો ને મને, ક્યાં જળનો મહિમા કરું છું, હું તો આત્માનો મહિમા કરું છું ને, પણ આત્મા કોઈ ચીજો પર છે પર્યાય અંતર ને તો ઢલતી હે ને, વલણ તો અંદરમાં થઈ ગયું ને મારું વલણ, આ પોતાપણું કરે છે એસે એસે किसी न किसी प्रकार से पर्याय में ही वजन करते हैं। पर्याय में जोर आवे छे, पर्याय ऊपर वजन रहे छे, कारण के पर्याय में हूँ पण चालू छे, माटे यहाँ पुतापणू हो क्या वजन रहे। पर्याय में अनादि थी पर्याय दृष्टि ने कारण पुतापणू वधी रही छे, એ પોતાપણું ચાલુ રાખે છે એટલે વજન ખસતું નથી। લેકિન પર્યાય છે હટકર, મેં તો ત્રિકાળી દળ જૈસા કા તૈસા હું, પરિણામ માત્ર મેરે મે એસે ધ્રુપ ને મેં અધિકતા નહીં પ્રાપ્તે, આ ગુરબળ કરે છે। ધ્રુવમાં જે અધિકતા આવી ગઈ, અને ધ્રુવ છે પણ મહાન, એક સમયની પર્યાય સદમસ્તને તો અધૂરીને વિકારવાળી છે, પણ કેવળ જ્ઞાનની એક સમયની પર્યાય, મોક્ષ દશા સુધપદની એક સમયની પર્યાય હોય તો પણ જે ધ્રુવ તત્વ છે એ એનાથી અનંત ગુણ વિશિષ્ટ છે, અનંત ગુણ મહિમાવંત છે। એક ગુણ નહીં, બમણો નહીં, તમણો નહીં, ચાર ગણો નહીં, અનંત ગુણો મહાન છે, મહિમાવંત છે। સિદ્ધ પદની એક સમયની પર્યાય કરતા અનંત ગુણો મહાન છે, એની માનતા ન આવે અને પર્યાયમાં કાંઈક થાય તો એની માનતા આવે, એની તો મોક્ષની દશા છે, મિથ્યા જ નથી, પણ જરાક કાંઈક ઠીક થાય ત્યાં એની મહિમા આવે। વિવેક નથી પણ અવિવેક છે, મોટાને મોટું ન ગણે અને નાનાને મોટું ગણે,
મોટો અવિવેક,
મુખ્યતા આપવા વાળાને મુખ્યતા, મુખ્યને મુખ્યતા ન આપે અને અમુખ્યને મુખ્યતા આપે, આ અવિવેક છે। જ્ઞાનીને માને નહીં ને અજ્ઞાનીને માને, શું થયું, અવિવેક છે। સુદેવ ને માને નહીં ને કુદેવ ને માને, અવિવેક થયો। એમ દ્રવ્ય ને મહત્તા આપે નહીં ને પર્યાય ને મહત્તા આપે, અવિવેક થયો।
એનામાં તો અવિવેક દેખાય, સુદેવ ને ન માને કુદેવ ને માને માં તો દેખાય,
સ્થૂળ વિષય છે, સ્થૂળ વિષય છે એટલે સમજાય। આ વિષય થોડો સૂક્ષ્મ પડે છે. માન કહો, અભિમાન કહો, સ્વચ્છંદ કહો, આ ક્યાંથી આવે છે? પર્યાય તીવ્રતામાંથી આવે છે. પોતે જે પર્યાય છે એની વિશેષતા ભાષે છે, એની મહત્તા ભાષે છે. જ્યાં આત્મા નથી ત્યાં પોતાપણું કરવું એનું નામ અભિમાન. શું
બરાબર?
એનું નામ અભિમાન. અભિમાન એનું નામ. આત્મામાં આત્માપણું કરે ને હું ત્રણ લોકનો નાથ છું એનું નામ અભિમાન નથી. સર્વોત્કૃષ્ટ છે કે ત્રણ લોકનો નાથ છે એ કઈ અભિમાન નથી. પણ જ્યાં એવું અનંત સામર્થ્ય ને અનંત ઐશ્વર્ય પડ્યું છે એના અવલંબને એમ લઈએ તો યથાર્થ છે, સમ્યક છે. એક સમયની પર્યાયમાં એવું ઐશ્વર્ય નથી પ્રકાવી દેવું ચેતનું, અને ત્યાં અહમ પણ કરે તો
અભિમાન,
એ અભિમાન છે. એમ કોઈ એમ કે ભાઈ આને પૈસાનું અભિમાન છે, આને શરીરનું અભિમાન છે, આને બુદ્ધિનું અભિમાન છે, આને કુળનું માન છે, એનો શું કરવા કીધા કે એ સર્વ સ્થાન આત્મા, આત્મા ક્યાંય નથી,
નથી
આત્મા નથી, છતાં અહીંયા પોતા મોટાઈ કરે છે માટે અભિમાન કે છે. આત્મા તો ત્રણ લોકનો નાથ છે, એની મહત્તા ને એની મોટાઈ કરવી એને કઈ અભિમાન કહેવાય? એ અભિમાન નથી. અસ્થાનમાં પોતાપણો કરે તે અભિમાન છે. સ્વસ્વરૂપમાં સ્વસ્થાનમાં મોટાઈ કરે તો એ તો ખરેખર કરવા યોગ્ય છે, એ કઈ અભિમાન નથી. એટલે કે છે કે પર્યાય છે હટકર, મેં તો ત્રિકાળી દળ જૈસા કા તૈસા હું, પરિણામ માત્ર મેરે મેં નહીં હૈ, એસે ધ્રુવપણે મેં અધિકતા કારણ કે વેદન ને તો પર્યાય આપી છે અનુભવમાં, એને પોતાની પર્યાય આવે છે, પર્યાય નો અનુભવ. એટલે પર્યાય જેવડો, પર્યાય જેટલો જ હું એમ અનુભવ કરે છે. દ્રવ્ય તો અપ્રગટ હે, દ્રવ્ય તો અવ્યક્ત છે ને, વ્યક્ત થતું નથી. ઓર અપ્રગટ કો તો નહીં દેખતે હૈ, અજ્ઞાની છે અવ્યક્ત દ્રવ્યને જોતા નથી, એનું ભાન નથી. ઓર પર્યાય નહીં અપના પણ રખતે હૈ, જેટલી પર્યાય જેવડો જેટલો જ હું હે, પર્યાય ઉણી વિકારી હોય તો એવડો નહીં એટલો હું. આ દ્રષ્ટિ મિથ્યા છે અથવા વિપરીત છે. લેકિન ત્યાં તો કોઈ બી પર્યાય હો, શું કહે છે એ પોતાની પદ્ધતિથી લે છે, જે રીતે પોતે પરિણમન કરે છે અને જે રીતે પરિણમનનો પુરુષાર્થ એમને વર્તે છે એ પદ્ધતિથી, એ શૈલીથી વાત કરે છે ત્યાં એટલે એને પોતા માને. લેકિન ત્યાં તો કોઈ બી પર્યાય હો, ગમે તે પર્યાય આવો ને એમ કે છે, સુખ અનંત હો યા જ્ઞાન અનંત હો યા વીર્ય અનંત હો તો ભી મુજે કુછ પરવાહ નહીં. જ્ઞાન લીધું એમાં જીવને અભિમાન થાય છે, તો ક્ષમ થોડો વધે તો પેલો ફાટે છે. જ્ઞાન કહે છે કે અનંત જ્ઞાન પ્રગટે, અનંત વીર્ય પ્રગટે, અનંત સુખ પ્રગટે, મારે હું શું કરવા છે એના કરતા હું આનંદ છું. એક એક સમયમાં આનંદ છે, હું તો ત્રિકાળ આનંદ છું. મારી પાસે એનો હિસાબ શું છે એ કઈ હિસાબ નથી. કેવળ જ્ઞાન ને અનંત સામર્થ્ય ની પર્યાય ના અનંતમાં ભાગે છદમસ્ત ની પર્યાય છે, એમાં અહંકણું કરીને અધિકતા કરી લે છે. બીજું તો એના કરતા અનંત ગુણી પર્યાય હોય એમાં એમાં પણ અધિકતા નથી કરવાની, એટલો પોતે અધિક છે. જીતેન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને, જ્ઞાન સ્વભાવે આત્માને અધિક જાણે, સ્વભાવના સામર્થ્યથી આત્માને અધિક જાણે. લેકિન યહાં તો કોઈ ભી પર્યાય હો, સુખ અનંત હો યા જ્ઞાન અનંત હો યા વીર્ય અનંત હો, તો ભી મુજે કુછ પરવાહ
નહીં હૈ.
કેટલી ઉદાસીનતા, ઉપેક્ષા છે. વર્તમાન પર્યાય, ભાવિ પર્યાય, બધી એની ઉપેક્ષા છે. એક સ્વરૂપની અપેક્ષામાં બધી ઉપેક્ષા છે. મેં તો સ્વભાવ શ્રી સુખ સ્વરૂપી હું, મારો મારી અપેક્ષા તો મને મારા સ્વભાવની છે, અને એમાં તો હું સ્વભાવથી ત્રણે કાળે સુખ સ્વરૂપ છું. પર્યાયમાં આમ થાય એ વાતનું કોઈ મુખ્યતા મને એસે. ધ્રુવ સ્વભાવ મેં ભી અધિકપણે કા વેદન કરને કા હૈ, વેદન એટલે અનુભવ કરવા. એવા ધ્રુવ સ્વભાવમાં અધિકતા આવે એ પ્રકારનો અનુભવ કરવાનો છે. ભલે અનુભવ પર્યાયમાં થાય, પણ ધ્રુવ સ્વભાવની અધિકતા આવે એ એમ અનુભવ આવવો જોઈએ. અનુભવમાં તો ધ્રુવ સ્વભાવની અધિકતા રહેવી જોઈએ. અનુભવની પર્યાય તો ચાલુ જ છે અબાલ ગોપાલનો, પણ સ્વભાવની અધિકતા એ અનુભવ આવવી જોઈએ. પર્યાય પર્યાયની અધિકતા એ પર્યાય અનુભવાય એમ નહીં, પણ સ્વભાવની અધિકતા એ પર્યાય અનુભવ આવી જોઈએ. તો તે બરાબર યથાર્થ છે. એસે ધ્રુવ સ્વભાવ મેં અધિકપણે કા વિજન કરને કા હૈ, ઓર શુદ્ધ પર્યાયોં કો ભી ગૌણ કરના હૈ. અને એ જે શુદ્ધ પર્યાયને અનુભવને પર્યાય આવે એને પણ ગૌણ કરવાને છે, અથવા ગૌણપણે વિજન કરના હૈ. વિજન ભલે અપૂર્વ અપૂર્વ આવે, આનંદ ભલે અપૂર્વ અપૂર્વ આવે, તો પણ એ ગૌણ રાખવો. સ્વભાવથી એની કોઈ મુખ્યતા નથી, સ્વભાવ આગળ એની કોઈ મોટાઈ નથી. ધ્રુવ વસ્તુ મેં પણ સ્થાપિત કી વિના પર્યાય છે એકત્વ નહીં છૂટતા. શું કહે છે? ધ્રુવમાં હું પણ થયા વિના પર્યાયનું હું પણ કહો કે પર્યાયનું એકત્વ કહો એ નહીં છૂટે. ધ્રુવ વસ્તુમાં હું પણ થયા વિના પર્યાયનું એકત્વ નહીં છૂટે, અથવા ધ્રુવમાં એકત્વ, ધ્રુવમાં એકત્વ થયા વિના પર્યાયનું એકત્વ નહીં છૂટે. ધ્રુવમાં હું પણ થયા વિના પર્યાયનું હું પણ નહીં છૂટે, પર્યાય બુદ્ધિ નહીં છૂટે. વાત તો બરાબર છે, પણ અહીંયા એક સમસ્યા છે. મુમુક્ષ જીવને અહીંયા એક સમસ્યા છે કે ધ્રુવપણ, ધ્રુવમાં હું પણ કરવું, પર્યાયમાં હું પણ કર્યું છે તે છોડી દેવું. વાત માન્ય છે, એમ કરવું છે, પણ એમ થતું નથી, આ સમસ્યા છે. બરાબર છે જે વાત કહી, એ વાતનો નિષેધ ને નકાર આવે એની તો ચર્ચા કરવાની આપણે જરૂર નથી, કેમ કે એને હજી ઘણી વાર છે. વાત તો પરમ સત્ય છે, અને એ સત્યનો નકાર આવે, નિષેધ આવે, અણગમો આવે, અરુચિ આવે, એને તો એ પોતાની યોગ્યતા એવી નહીં છે કે પોતાની હિતની વાતની જ એને એલર્જી થઈ ગઈ છે. આ દવા નથી ગમતી ને માણસ ચાલે, આજુ થયું હોય ને દવા નો થયું હોય ચાલે, રોગ મટાડવો છે, ઓપરેશન નથી કરવું એમ કે ડાક્ટર એમ કે ભાઈ તો પછી તું ઘરે જા, અહીં તો ઓપરેશન કરવું હોય એને દાખલ કરીએ છીએ. જેને માન્ય છે એને પણ જે અહીંયા સમસ્યા થાય છે, વાત બરાબર છે, સ્વીકાર કરીએ છીએ. પણ કરવું છે ને થતું નથી એનું, આ એક સમસ્યા થાય છે. તો કે પ્રથમ ધ્રુવમાં પોતાપણું ઓળખાણના કાળમાં આવે છે. જ્યારે ધ્રુવપદ ઓળખાય છે, ધ્રુવ તત્વ ઓળખાય છે, ત્યારે પોતાપણે ઓળખાય છે, પરપણે નથી ઓળખાતું. આ ધ્રુવ એમ નથી ઓળખાતું, હું ધ્રુવ એમ ઓળખાય છે. એટલે સર્વથી પહેલા ઓળખાણનો પ્રયત્ન કરવો, ઓળખાણની દિશામાં શક્તિને લગાડવી. આ નિર્ણયનો સ્ટેજનું મહત્વ કેટલું છે એમને શાસ્ત્રમાં છે, ભલે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં છે, અને એ વાત એને ગમે ને માન્ય રાખે, વિચારથી અભિપ્રાયથી એ માન્ય રાખે. એટલા માટે તો વાંચે છે, અને માન્ય છે માટે તો વાંચે છે. પણ મૂંઝવણી પણ વાત બરાબર છે, ધ્રુવમાં હું પણ કરવું છે, વિકલ્પ પણ કરું છું, હું ધ્રુવ છું, હું અપરિણામી છું, વિકલ્પ પણ કરે છે, કઈ એનું ફળ આવતું નથી. એટલે મૂંઝવણ થાય, ઓળખાણ મહિના હુંપણાની શરૂઆત થાય. એટલે ગમે તેમ કોઈ વાંચે વિચારે એને હા પાડે એટલે કાંઈ એનું કામ થાય એવું નથી. એવું તો કંઈ નથી વાંચ્યું ને નથી વિચાર્યું એવું કાંઈ નથી. શું ભૂતકાળમાં બીજા ભાવમાં વાંચ્યું વિચાર્યું નથી એવું કાંઈ તો નથી. પણ યથાર્થ વિધિ એ કામ કરવું જોઈએ. નિત્ય હું ઓર ઈશ અપેક્ષા છે અનિત્ય હું, એસે દોનો હી ઠીક હૈ એસા આજ્ઞા હી કહેતે હૈ શાસ્ત્રમાં છે. આ પ્રમાણનું નામ કરે છે કે હું દ્રવ્ય અપેક્ષાએ હું નિત્ય છું અને પર્યાય અપેક્ષાએ હું અનિત્ય છું. આગમ પણ એમ કહે છે, હું પણ એમ સમજુ છું, બે વાત બરાબર છે. આ બંને વાત બરાબર છે એમ અજ્ઞાની કહે છે. અરે મેં નિત્ય હું નિત્ય હી હું એસા જોર દેના તો બે સરખી નથી વાત એમ કે છે, બે પડખાની વાત સરખી નથી. એક જાણવાની છે ને એક જોર દેવાની છે. ચર્ચા ચાલે છે કે એક માત્ર જાણવાનો વિષય છે ને એક અવલંબન લેવાનો વિષય છે. અવલંબન લેવાનો કયો, જોર દેવાનો કયો, આદરવાનો કયો. જાણવું ને આદરવું બે જુદી જુદી વાત છે. સિદ્ધાંતો બે છે, દ્રવ્ય અપેક્ષા એ નિત્ય છે અને પર્યાય અપેક્ષા એ અનિત્ય છે. બંને દ્રવ્યાનું યોગના જ સિદ્ધાંત છે, છતાં બે સિદ્ધાંત એક કોટીના નથી, અથવા બે સિદ્ધાંતને એક સરખી રીતે ખતમવાના નથી. એક જાણવાના ખાતામાં જાય છે અને એક અવલંબન લેવાના ખાતામાં જાય છે. તો તમે જુદી જુદી રીતે કરવી જોઈએ. જે દ્રવ્ય નિત્ય છે ત્યાં જોર દેવું જોઈએ, અને પર્યાય અનિત્ય છે ત્યાં જરાય જોર ન દેવું જોઈએ. અથવા નિશ્ચય આજનો વિષય આદરણીય છે અને વ્યવહારનો વિષય નિય છે. નિશ્ચયનો વિષય ઉપાદેય છે અને વ્યવહારનો વિષય નિય છે. આમ એ ઉપાદેયને ખતમ થવી જોઈએ. અરે મેં નીતિ લી હું એસા જોર દેના તો ભૂલ ગયા તો ફિર ક્યાં રહા એવું જોર. બે શાસ્ત્ર વાંચ્યા, બે સિદ્ધાંત સમજ્યો કે આત્મા આવો છે, આત્મા આવો છે, બે થઈને પ્રમાણ છે, પણ જોર દેવાનું રહી ગયું નીતિ ઉપર. શું થયું?
જોર દેવાનું રહી ગયું
તો શાસ્ત્ર વાંચ્યા પછી અનાદિથી જે હતું એ રહી ગયું, બીજું કાંઈ નથી થયું. અનાદિનું જે હતું એ રહી ગયું. શાસ્ત્ર જ્ઞાન કર્યું ને તો કઈ પણ એ બધું એની ઈચ્છે કઈ દે. શાસ્ત્ર જ્ઞાન કર્યું તો હજી કઈ ફેર પડ્યો
નથી.
કેવું ચોખ્ખું કરી છે આ બધું ચર્ચા થવાનું શું કારણ છે? કે જે મુમુક્ષુ ચર્ચામાં આવતા એના ઉપરથી એમને ખ્યાલ આવતો કે અહીંયા શું થાય છે. લોકો શાસ્ત્રો તો વાંચે છે, એ તો જૈન સંપ્રદાયમાં સ્થાનકવાસી અને શ્વેતાંબરમાં તો શાસ્ત્ર વાંચવાની પદ્ધતિ નથી રહી. માણી આવ શાસ્ત્ર વાંચે નહીં, મહારાજ વાંચે નહીં, એ બધી વાર્તાઓના વાંચે, ઓલા કથાનું યોગના એ બધી વાત કરે છે આખ્યાનમાં. શું તત્વ તો રહ્યું નહીં. દિગંબરમાં શાસ્ત્ર સ્વાધ્યાયની પદ્ધતિ છે, દરેક મંદિરની અંદર શાસ્ત્રો રાખે અને શાસ્ત્ર વાંચવાની બેઠક પણ મળે. એને શાસ્ત્ર વાંચવું હોય તો વ્યવસ્થા હોય, જગ્યા નહીં અને શાસ્ત્રની બે નહીં, ઘરેથી શાસ્ત્ર ના લાવવું પડે. એમપીમાં યુપીમાં જાઓ તો બધી મંદિરોમાં, રાજસ્થાનમાં બધી વ્યવસ્થા છે. દિગંબર મંદિરોની શાસ્ત્ર હોય છે, શાસ્ત્ર ભંડાર હોય છે, શાસ્ત્ર વાંચવાની બેઠક જોઈ હોય છે. બાજુ બેસીને તમે શાંતિથી એકાંતમાં બેસીને મંદિરમાં બેસીને શાસ્ત્ર સ્વાધ્યાય કરી શકો. એ લોકો શું કરે છે? વચ્ચે ચોક જેવું રાખે છે ને આજુબાજુમાં માણસ એકલો બેસે ને તો આ સમૂહમાં બેસે ને શાસ્ત્ર સ્વાધ્યાય કરી શકે એવો ઓરડો રાખે. વેદીની પાછળ પૂજા કરે એટલે જુદી જગ્યાએ રાખે. એ પદ્ધતિથી જ એ લોકોની બનાવટ છે. શું ચણતરની બધું રચના મંદિર પણ એ પદ્ધતિ પરંપરામાંથી ઘસાતી ગઈ. મંદિરમાં જાય દર્શન કરી જે નારાયણ કરીને ભાગે દુકાન સવારમાં દર્શન કરી આવા, એ હવે ઓછું થતું જાય છે. નવી પેઢીમાં તો શ્રદ્ધા ન હોય, જૂના માણસો છે દર્શન કરીને જમાના કોક વળી બે શાસ્ત્ર વાંચવા, બે પાંચ નીતિ વાંચી ઊભા થઈને હાલતા. શું
નિયમ થઈ ગયો?
સમય દર્શન જ્ઞાન ચારિત્રાને મોક્ષ માર્ગમાં. શું કરીને બે પાંચ બે ચાર સૂત્રો સૂત્ર જે લઈએ વખત બહુ ન જાય પતાવ્યું ઉકેલ્યું એ કામ ઉકેલ્યું. શાસ્ત્ર વાંચવાનો નિયમ છે. ગુરુદેવની કૃપાથી આપણે તો ત્યાં શાસ્ત્ર સ્વાધ્યાય લોકો ઠીક પ્રમાણમાં કરે છે. દિગંબર સંપ્રદાય કરતા પણ ગુરુદેવના નજીક જે લોકો આવ્યા એ શાસ્ત્ર સ્વાધ્યાય ઠીક પ્રમાણમાં કરે છે. જોકે એ પદ્ધતિ પણ ઘસાતી જાય છે અને આપણા મોટાભાગના મંડળોમાં શાસ્ત્ર સ્વાધ્યાય બંધ થઈ ગયો છે અને બંધ થતો જાય છે. પછી બંધ થઈ ગયો છે ને બંધ થતો જાય છે એટલે આપત્તિ તો ઊભી થઈ શકે. શું પણ જેને રુચિ છે તત્વની એ તો ઘરે પણ શાસ્ત્ર સ્વાધ્યાય કરે, મંદિરમાં આવે પણ શાસ્ત્ર સ્વાધ્યાય ચાલતો હતો બેસે રસ લે. શું એમાંથી આ કાયદો છે? નિત્ય છું ને અનિત્ય છું એ શાસ્ત્રથી જાણ્યું, પણ જોર ક્યાં દેવાનું ને ક્યાંથી જોર ઉઠાવી લેવાનું એનું શું? બે વાત એક સરખી. સિદ્ધાંત વાંચ્યા, સિદ્ધાંત સાંભળ્યા કે જાણ્યા તો પણ હજી ખતમ નહીં કરવાની ભૂલ થવી જોઈએ. આ ખતમ નહીં ભૂલ છે જોર દેવામાં. મિત્ર અનાદિનું જે છે એની રહેશે, કાંઈ ફેર પડશે
નહીં.
विचार मनन से वस्तु प्राप्त नहीं होती है, इसलिए का अनुभव नहीं होता है। तो अभी तो वाच्या छे ये विचारता नहीं तो क्या ले जाए छे। आ ग्रंथ नो विषय थोड़ो उच्च कोटि नो छे। पूजा भक्ति कोई वात तो क्या आवशे नहीं, प्रयादान यात्रा नी वात क्या आवशे नहीं। सो शास्त्र में छे एमां पण एम के छे કે વાંચન કરતા વિચાર અને મનન વધારે જોઈએ, એના કરતા આગળની વાત છે કે વિચાર મનન છે વસ્તુ પ્રાપ્ત નહીં, તો વાંચવાનો વખત નથી, સાંભળવાનો વખત નથી, વિચાર મનન તો કરે ક્યાં
કરે કે
વિચાર મનન છે વસ્તુ પ્રાપ્ત નહીં હોતી અનુભવ તો વિકલ્પ છે, વિકલ્પ કર્યો માનો કે વિકલ્પ થયો ઘણા વર્ષ થયો, શું એનો બહિર્મુખી મન કે સંગ વાલી હૈ, વિચાર મનન ની પર્યાય બહિર્મુખ મનનો જે સંગ છે એવી પર્યાય છે, જે મન બહિર્મુખ થઈ ગયું છે એના સંગમાં જઈને એ પાંચમાની પર્યાય ઉત્પન્ન થઈ છે, અને વસ્તુ તો અંતર્મુખ ધ્રુવ હે, એને દિશા ફેર છે, દરિયો છે પણ પીઠ ફેરવીને ઊભો છે, દરિયાની નજીક ઊભો છે પણ પીઠ ફેરવીને ઊભો છે, હવે એમ ફરિયાદ કરે છે કે દરિયામાં અગાધ પાણી હોય તો અહીંયા છાંટો દેખાવો તો જોઈને, હે તમે કહો છો કે દરિયામાં આઘાત પાણી છે, દરિયામાં આઘાત પાણી છે પણ મને તો છાંટો દેખાતો નથી, ક્યાંથી દેખાય, પીઠ પાછળ દરિયો છે, મુખ ફેરવેલું છે, એના જેવી પરિસ્થિતિ છે, એમ કહીને પર્યાય બહિર્મુખ છે એ પર્યાય અંતર્મુખ થાય તો અનુભવ થાય, અનુભવ અંતર્મુખપણામાં થાય છે, બહિર્મુખપણામાં અનુભવ નથી થતો, ભલે ને આત્માના ગમે એટલા વિચાર મનન ચિંતન કરે એનાથી અનુભવ નહીં થાય। આગળ વિશે વિચાર કરતો ક્યાં કરેગા એમ કે, અથવા વિચાર ચિંતન એ કોઈ વસ્તુ જ નથી, તો વાંચન કરે તો એને ચિંતન કરે છે, રોજ હું 1 કલાક વાંચું, રોજ 3 કલાક વાંચું, રોજ 4 કલાક વાંચું છું, તો કહે છે કે વાંચન તો ઠીક પણ તું વિચાર કર ને એ કોઈ વસ્તુ નથી, જ્યાં જવાનું છે એ કોઈ જુદી જગ્યા છે ને તું જા છે કોઈ જુદી જગ્યા છે, એમ કહે છે જ્યાં જવાનું છે ત્યાં જા, નથી જવાનું ત્યાંથી જો પાછો વળી જાય, જ્યાં નથી જવાનું ત્યાંથી તો પાછો, જે બહિર્મુખ જ્ઞાનમાં વિચાર અને ચિંતન ચાલે છે ત્યાંથી પાછો વળીને અંતર્મુખ, એમ કે ભૂલ તો બહુ સારા છે, શાસ્ત્રના વાંચન વિચારમાં પીડ્યો હોય ઊભો રાખી દે એવી વાત છે, એને હું પણ આવી જ જાય કે હું વાંચન વિચાર કરું છું, કેમ કે એવા પછી વાંચન વિચાર કરનારા ઓછા હોય છે, મુમુક્ષુ માં પણ બીજે તો સમાજની વાત તો એક કારણ ઉત્તરનું તો મુમુક્ષુ માં 2-4-5 કલાકનો રોજ સ્વાધ્યાય કરનારા જીવો ઓછા હોય છે, 1/2 કલાક 1 કલાક તો કોઈ વળી એટલું નહીં, ઠામું તો નહીં વળી વાર તહેવારે જ આવે, આ પજો સંન્યાસ રાવત જેને કહે છે, સંપ્રદાયમાં પજો સંન્યાસ રાવત કહેવાય છે, અમારે ભદૈયા ને, હા અમારે ભદૈયા ને, ભદૈયા આદરવા મહિનામાં જ આવે, વાદરવા આવી ભદૈયા થી પછી નો દેખાય 12 મહિના સુધી
દેખાય જ
નો દેખાય, હે એની ટીકા કરે ને, એની ટીકા કરે, પણ તારે શું વધારે ગુનેગાર વાત કરતા તમનો વલગાર ભયંકર અને પૂન કરતા શોધ સમનો વલગાર ભયંકર બહુ મળે, બહુ મળે, ખબર છે એ બહુ મળે, જાણું છું, ખબર છે, અર્થ આવડે છે, પ્રાપ્ત નથી થયું એનો એનો ખેદ ને એનો એનો એને એને આકુરતા નથી, શું છે, પણ જેવું સોક્ષમ પ્રાપ્ત થયો ને એનો અહમ પડે છે, ભયંકર નડે, પણ નડે તો કેવો નડે, આગળ વધવા ન દે, પ્રતિબંધ થઈને ઉભો રહે, કેવો છે સોક્ષમનો વલગાર,
વિચાર મનન છે, વસ્તુ પ્રાપ્ત નહીં હોતી, વિચાર મનન છોડી દેવા એમ નથી કરવું, બહિર્મુખ પણ છોડીને અંતર્મુખ થવાની વાત
ઘણી વાત છે,
આત્મહિતના લક્ષણ વાંચનારને તો બહુ માલ મળે એવું છે, ઘણો માલ મળે, ભગવાન ચૈતન્ય દળ ને અસંખ્ય પ્રદેશ ને પ્રસર જાણે છે, પર્યાય વૃત્તિ જે પર્યાય ને ગૌણ કરાવી છે એ કેવી રીતે ગૌણ થઈ જાય છે અને કેટલી ગૌણ થઈ જાય છે એની એક લાક્ષણિક ધરતી અને વાસ્તવિકતા અને ઉપસાવતી આ એક પદ્ધતિ છે, પોતાના ચૈતન્ય દળમાં અસંખ્ય ક્ષેત્રમાં અસંખ્ય પ્રદેશમાં ચૈતન્ય દળમાં વ્યાપ વ્યાપકપણે જ્યાં પર્યાય પ્રસરી જાય છે એટલે એકાકાર થઈ જાય છે અનુભવ કાળે, તો એ પોતાના ચૈતન્ય દળને અવલંબીને જે એકાકાર પર્યાય થઈ છે એ પર્યાય એમ કહે છે કે મને હું તો મને જોતી જ નથી, મને તો પર્યાય દેખાતી જ નથી, એટલું ચૈતન્ય દળ જ દેખાય છે, ધ્રુવ દળ જ દેખાય છે, ધ્રુવ દળમાં એકાગ્રતા થતા એમ કે છે કે પર્યાય જ દેખાતી નથી, એકાગ્ર થાય છે પર્યાય, અનુભવ થાય છે પર્યાયનો, પણ પર્યાય એટલી ગૌણ ત્યાં થઈ જાય છે કે જાણે પર્યાય દેખાતી જ નથી, બસ ધ્રુવ જ દેખાય છે, આમ એવું છે કે જ્યાં ઘણો પ્રેમ હોય ને, કેટલો
ઘણો
અનહદ બે હદ પ્રેમ હોય ને ત્યારે પોતાની જાતનું નુકસાન કોઈ ન જોવે, પોતાની જાત જ ન જોવે ને, આ માતૃ પ્રેમમાં આવે છે, દીકરો માંદો પીડ્યો હોય તો વીર માંદગી હોય અને ભય થઈ જાય છે અરે શું થશે, પછી પોતાની અગવડતા સગવડતાને અનુકૂળતા જોવા રહે ખાધું ન હોય, પીધું ન હોય, ઊંઘ ન લીધી હોય, ઊંઘ આવે નહીં, ન લીધી હોય નહીં, ઊંઘ આવે આવે પણ નહીં, ખાવું પીવું ભાવે પણ નહીં, પોતાનું કેમ લીધું જોર નહીં, મને પોતા ભૂલી જવાય છે. ત્યાં અનહદ પ્રેમ છે, જ્યાં ઘણો પ્રેમ છે, અનહદ પ્રેમ છે, ત્યાં પોતાની જાતને ગમન કરી નાખવાનું. તો જે પર્યાય ધ્રુવ પરમાત્માને જોવે છે એને પરમ પ્રેમ આવે છે, એને પ્રેમ ભક્તિ કહે છે. શ્રીમદજી શું કહે છે? પ્રેમ ભક્તિ બે જગ્યાએ થાય છે શ્રીમદજીની ભાષામાં, એક સત્પુરુષમાં અને એક પોતાના પરમાત્મા. શ્રીમદજી પ્રત્યે સુભાષભાઈને અત્યંત પ્રેમ હતો, અનહદ પ્રેમ હતો. શું એકને જોતા હતા એમ કહેતો હાલે કુટુંબ પરિવારની ચિંતા હતી, તો પણ એ ગૌણ કરીને એ શ્રીમદજીનું ભજન કરતા હોય ને એવી રીતે એને રટણ હતું. રોજ કાગળ લખે, પછી ઉંદર લખવાનું ન લખવાનું એ કાંઈ ધ્યાન ન આવીએ,
મનમાં
વિકલ્પ આવું લખે ને. આ વખતે પત્ર વાંચતા વાંચતા એ જોતા હતા, જુઓ આ કેવું લખ્યું છે, આમ કંઈ પ્રયોજન નથી. અને સામાન્ય રીતે જ્ઞાની પાસે ઉદર પ્રયોજનની કોઈ વાત પણ ન કરવી જોઈએ એવું એક શિસ્ત છે, ડિસિપ્લિન છે. પણ આવી પ્રેમ ભક્તિ વાળાને એ ડિસિપ્લિનનો પ્રતિબંધ નથી. જો ત્યાં એમ કહેવાય ભાઈ, ગમે ત્યાં આડી બધી વાત કરીને વખત ન બગાડવો, એમનો એમનો વખત કિંમતી છે, આપણી નમાલી વાતમાં એમને ન રોકવા. શું આટલું જરાક વિવેક રાખ્યો, મિત્ર અવિવેક થઈ જશે એમ કહેવાય, પણ એમને લાગુ નથી પડતું. જેને પ્રેમ ભક્તિ છે એને એ લાગુ
નથી પડતું.
આમ છે, પોતે લખે છે, શ્રી સૌભાગ પ્રેમ સમાધિમાં છે. શું લખે? શ્રી સૌભાગ છે એ
પ્રેમ સમાધિમાં,
પ્રેમ સમાધિમાં છે. ભક્તિ પોતાના પ્રત્યે છે ને, એટલે ભક્તિ શબ્દ નથી વાપરતા. મીરાને પ્રેમ ભક્તિ છે એમ કે છે, તો એના નામે ઝેર આપ્યું એ ગટગટ આવી ગઈ. પ્રેમ સમાધિમાં છે એમ કે છો, એની ભક્તિ નું કીધી, એને સમાધિ છે એમ કીધું. ઠીક
છે,
શ્રી સુભાગ પ્રેમ સમાધિમાં વર્તે છે. એક જ પુષ્કળમાં એક જ વાક્ય લખ્યું અંબલાલભાઈ, તો ચલું લીધીને શ્રી સુભાગ પ્રેમ સમાધિમાં વર્તે છે. પુષ્કાળમાં બીજી વીટલી નીકળી ન લખે. ઓમ શાંતિ જાઓ, આનો અર્થ શું? પણ કે એનો સરસ બહુ ગુઢ છે. તમને ભક્તિ છે પણ આને પ્રેમ સમાધિ છે, સમજો એમ કે છે. શું ભક્તિ તો લુલ્લુ જોઈ એટલી હતી, અંબાલાલભાઈ ની ઘણી હતી, પણ આને પ્રેમ સમાધિ હતી. જેને હું ગોતતો હતો, જેને હું શોધતો હતો, એ પુરુષ મને મળી ગયો. હવે કોઈ બીજા પુરુષને મારે શોધવાની જરૂર નથી. પરમેશ્વર કયો, ભગવાન કયો, જે કયો, એને આ છે, એ પોતાની જાતને ભૂલી ગયા છે. એમ અહીંયા પર્યાયને પ્રેમ સમાધિ લાગે છે એમ કહેવું છે. વાત તો અહીંયાથી આપણે ચાલે છે, પોતાના નિજ ચૈતન્ય ધ્રુવ પરમાત્માને જોવે છે, એ પરમાત્માને એને પોતાને પ્રેમ સમાધિ લાગે છે. પર્યાય દેખાતી નથી, પર્યાય એમ કે છે કે મને પર્યાય દેખાતી નથી.
ચૈતન્યમય બની જાય,
ચૈતન્યમય બની જાય છે, પરમાત્મા મય બની જાય છે, સ્વરૂપાકારે અને સ્વ આકારે પરિણમી જાય છે પોતાની જાતને. અનાદિનું પોતામાં અહંપણું થતું હતું એ છૂટી ગયું, પોતાનું પોતામાં જે અહંપણું થતું હતું એ છૂટી ગયું. એટલે એમને દ્રષ્ટાંત આપો છો, ભાગવતનો દ્રષ્ટાંત દીધો ને ગોપીઓનો. ગોપીઓ છે એ ભાન ભૂલવા માંડી, ત્યાં કૃષ્ણને જુએ ત્યાં ભાન ભૂલી જાય, એને ખબર ન રહે શરીર ઉપર કપડાં બરાબર છે કે નહીં, એટલું પણ ભૂલી જાય, દેહને ભૂલી જાય. ઓકે, એ પણ એક રૂપક છે, એ પ્રેમ ભક્તિ સમજાવવા માટેનું
રૂપક
રૂપક છે. પર્યાય પોતાના ચૈતન્ય ચંદ્ર ને જોવે છે ત્યાં પોતાને ભાન ભૂલી જાય છે, એમ કહેવું છે. એટલે એમ લખ્યું છે કે ભાગવત વાળી સુભાષભાઈ તો બધું વાંચેલું ને વિધાન નગર આગળ હતા, એટલે ત્યાં ભાગવત વાળી વાત તમે આવી ક્યાંથી લખી? એને મેળ મેળવ્યો પોતાની પ્રેમ સમાધિ પ્રેમ ભક્તિ અને ગુરુજીની પ્રેમ ભક્તિ ને એમાંથી આત્મા કાઢ્યો હમણે. અરે આ વાત હમણે ક્યાંથી કાઢી? મેં તો વાંચી હતી તેવી મને હુજી નહોતી. અત્યારે પ્રેમ ભક્તિનો પ્રવાહ ચાલે છે ત્યારે બરાબર મેળ ખાઈ જાય છે. તમે ક્યાંથી કાઢી? તો કે અમે અમારા આત્માના અનુભવમાંથી આ વાત લખી છે. શું એમની જાતે પણ જ્ઞાન હતું? કોઈ સત્પુરુષનો યોગ થયા પછી એમને પણ એ પ્રેમ સમાધિ વેદી છે, એ બધું એમને જાતિ સ્મરણમાં યાદ છે, સ્મરણમાં છે. જ્યારે સુભાગભાઈને એમણે પ્રેમ સમાધિ જોઈ ત્યારે એમને બરાબર ચાલી થઈ ગયું, આજે બરાબર છે, આ પાત્ર છે. પણ હજી તો ગ્રહિતમાં છે ને, હજી તો વેદાંતનું લખડું છે ને, શ્રી હરિ ભગવાનની ઈશ્વર ઈચ્છા ને શું હરિ ઈચ્છા ને આ બધું શું તો કે કાંઈ વાંધો નહીં, કાંઈ કાંઈ ટકશે નહીં એનું. એની જે પાત્રતા છે એમાં આ ટકવાનું છેતી જશે. ત્યાંથી ગમે આપણે વાત લાવ્યા તો કે અમારા અનુભવમાંથી જોયું કે આ તો જૈન છે, જૈન નો ઉપદેશ લે છે અને ભાગવત માંથી આ વાત કાઢે છે. ભાગવત માંથી આ વાત નથી કાઢી, અમારા આત્માના અનુભવ નથી કાઢી. તાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્માના, પણ જ્ઞાની ને તે જ્ઞાન ભાષા એ ઠેકાણે ખરો, એ આ વાત છે. તો મિથ્યા દ્રષ્ટિએ રચેલા શાસ્ત્રો પછી વ્યાસનું નામનું રૂપ જોઈએ, પણ જેને રચ્યા હોય હનિમતના છે, ગ્રહિતના છે, ખબર છે, પણ એ જ્ઞાની ને તે જ્ઞાન ભાષા એ રીતે કારણે આમ જ્ઞાન ભાષા છે. એસી પર્યાય તો છોડ કર, પર્યાય દીખતી હિ નહીં હૈ, અર્થાત એસી પર્યાય કો છોડ કર, એસી પર્યાય કરો એસા હોતા હી નહીં. જ્યાં સ્વરૂપમાં ડૂબી ગયો ત્યાં પછી અમે પર્યાયમાં આમ કરું તેમ કરું, શુદ્ધિ કરું અશુદ્ધિ કરું, એ કાંઈ લપ રહેતી નથી, બધું લપમાંથી જાય છે. એસા નહીં હોતા, પર્યાય ને સામે ભાવ આ ગયા, એને તો પર્યાયમાં એવો સંભાવ આવી ગયો કે પર્યાયમાં પણ એને આ હે ને આ ઉપાધિ એ વાત ન રહી, નહીં તો પર્યાયનો એ ઉપાધિ પણ વિવેક કહેવાય છે. વિકારને હે કરો, શુદ્ધતાને ઉપાધેય કરો, તો કે હવે સામે ભાવ આવી ગયો અને છોડું ને ગૃહ એ વાત કાંઈ રહેતી નથી. એ સ્ટેજે પહોંચી ગયા કે ત્યાં પછી કાંઈ સામે ભાવ રહી જાય છે અને એ હે ઉપાધેય છે, પણ આગળનું આગળની વાત છે, એ આગળ છે અને તે યોગ્ય છે. એ બીજી લાક્ષણિક વાત છે, કેટલીક વાતો અનુભવમાં કરી છે એમને, એટલે અનુભવ છે એ કેવી રીતે છે એના ઘણા પુરાવા છે. આમાં તો એમની ચર્ચામાં તો અને પત્રોમાં એમના અનુભવના અનેક પુરાવા છે, એ જ નથી મેં જો લિસ્ટ કર્યું તો એમાં સંખ્યાબંધ પુરાવા છે. અનુભવ ઝળકે છે, વ્યક્ત થાય છે.
પરમ કૃપાળો શ્રી સદગુરુદેવનો જય હો, જય હો, જય હો.